நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூணம் அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹே ஜின கோ ஸ்வரூப ஜான ராக தே பயி ஜோ பக்தி காய கோ நமாய ஸ்துதி கோ உச்சாரி ஹே தன்ய தன்ய துமாயி சே காஜ சப ஆஜ பய கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே
லாஸ்ட் டைம் அப்படியே જીન શાસન જીનાગમનો જૈન ધર્મનો એક બહુ જ માર્મિક વિષય પ્રારંભ કર્યો હતો સમજવા માટે એન્ડ ધ નેમ ઓફ ધ ટોપિક વોઝ તીર્થંકર એન્ડ ભગવાન જેમાં આપણે નમોકાર મહામંત્રના આધારે થોડીક ચર્ચા કરી હતી અને પંચ પરમેશ્વરીનું સ્વરૂપ સમજી રહ્યા છે હવે આપણે થોડીક ચર્ચા આગળ વધારશું અને આને આજે પૂરી પણ કરશું બીકોઝ નેક્સ્ટ ટાઈમથી આપણે નવો ટોપિક ચાલુ કરશું સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા એકવાર એનું રિવિઝન કરીએ કારણ કે એની કન્ટિન્યુએશનમાં જ વાત કરવાની છે આપણે એક ચાર્ટ બનાવ્યો હતો ખ્યાલ છે આપણે એક ચાર્ટ બનાવ્યો હતો પંચ પરમેશ્વરીનો હવે એક સમજો સિસ્ટમેટિક એ ચાર્ટને કે બે દેવ અને ત્રણ ગુરુ પહેલી અપેક્ષા એ વાત બે દેવમાં કોણ કોણ લીધા આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન આ દેવને શું લીધા આપણે દેવ લીધા બીજો પોઈન્ટ ધ્યાનથી સાંભળજો દેવનું બીજું નામ છે ભગવાન બરાબર અને ત્રણ ગુરુ જેમાં આપણે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એમ કરીને ત્રણ ગુરુ લીધા હવે આ પહેલો ચાર્ટ અહીંયા પૂરો થયો એક પોઈન્ટ આમાં કેવો છે કારણ કે આજે એમાં આપણે ડિટેલમાં જવાનું છે જે બે દેવ લીધા ને અરિહંત અને સિદ્ધ એમાં અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન એ દેવ ભગવાન છે હવે જે અરિહંત ભગવાન છે એના બે પાર્ટ કરો પહેલા દેવમાં અરિહંત સિદ્ધ અને પછી અરિહંત ના બે પાર્ટ ચાર્ટ બરાબર સમજો તો તમને મજા આવશે બરાબર સમજાયું અરિહંત સિદ્ધ બે દેવ જેને આપણે કીધું ભગવાન એટલે અરિહંત પણ ભગવાન છે અને સિદ્ધ પણ ભગવાન છે બરાબર છે હવે એ જે અરિહંત પરમાત્મા છે એમાં આપણે બે ભેદ કરવાના છે એક તીર્થંકર અરિહંત અને એક સામાન્ય અરિહંત આ બે ભેદ થઈ ગયા તીર્થંકર અરિહંત અને સામાન્ય અરિહંત હવે તીર્થંકર અરિહંત પણ ભગવાન સામાન્ય અરિહંત પણ ભગવાન અને બધા જ સિદ્ધ પરમેશ્વરી પણ ભગવાન તો એક નામ શું આપી દીધું બધાને આપણે ભગવાન અને એ ભગવાનમાં એકને આપણે કીધા તીર્થંકર ભગવાન એકને સામાન્ય અરિહંત તીર્થંકર અરિહંત સામાન્ય અરિહંત અને સિદ્ધ પરમેશ્વરી સિદ્ધ પરમેશ્વરીના કોઈ ભેદ નથી સમજો સિદ્ધ પરમેશ્વરીના કોઈ ભેદ નથી હવે એ પણ વાત આજે આપણે લઈશું પેલા આ ક્લિયર થયું આટલું તો ભગવાનમાં કેટલા આવી ગયા તીર્થંકર ત્રણ વેરી ગુડ ભગવાનમાં કેટલા આવી ગયા ત્રણ જીવો તીર્થંકર અરિહંત સામાન્ય અરિહંત અને સિદ્ધ ભગવાન બરાબર છે હવે પહેલા આપણે આની આપણે અને પછી સામે આપણે શું લીધું આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એને આપણે લીધા ગુરુમાં તો મેઇન થઈ ગયા દેવ અને ગુરુ દેવના ભેદ અને ગુરુના ત્રણ ભેદ આટલી વાત ક્લિયર થઈ ગઈ આ એક ચાર્ટ થયો. હવે બીજો ચાર્ટ આપણે કેવી રીતના કર્યો હતો? એક દેવ, સિદ્ધ ભગવાન ને આપણે દેવમાં લીધા, અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ચારેવ ને આપણે ગુરુમાં લીધા. તો અરિહંત ભગવાન ને દેવમાં પણ લીધા અને ગુરુમાં પણ લીધા, અને ગુરુમાં અરિહંત ને આપણે કેશું પરમ ગુરુ, અને આચાર્ય ઉપાધ્યાય સાધુ ને કેશું અપર ગુરુ. પરમ ગુરુ અને અપર ગુરુ, આવી રીતના ગુરુના બે ભેદ થઈ ગયા. બીજું ચાર્ટ, બીજા ચાર્ટમાં એક દેવ અને ચાર ગુરુ. એક દેવમાં કોણ? સિદ્ધ પરમેશ્વરી. અને ચાર ગુરુમાં કોણ? અરિહંત આચાર્ય ઉપાધ્યાય સાધુ. હવે એમાં પણ ડિવિઝન, અરિહંત ભગવાન, અરિહંત ગુરુ એ પરમ ગુરુ, ઉત્કૃષ્ટ ગુરુ, મહાન ગુરુ, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ અપર ગુરુ. આટલું સમજાયું બરાબર છે? હવે આ એક ચાર્ટ પણ પૂરો થઈ, એટલે મેઇન પરમેશ્ઠીમાં આપણે બે ચાર્ટ લીધા. આટલું થઈ ગયું બરાબર? હવે આપણે આગળ વધીએ. હવે જે અરિહંત અને નહીં, હવે જે આપણે ભગવાન છે, પહેલા ચાર્ટમાં જાઓ, પાછા પહેલા ચાર્ટમાં જાઓ બરાબર છે? અચ્છા, આમાં બીજા ચાર્ટમાં એક તમને પ્રશ્ન થઈ શકે, એનો ઉત્તર હું આપું છું કે તમે અરિહંત ભગવાનને પરમ ગુરુ કેમ કીધા. અને બીજો ક્વેશ્ચન થઈ શકે, શું ક્વેશ્ચન થઈ શકે બીજો ક્વેશ્ચન, કે પંચ પરમેશ્ઠીમાં અરિહંત ભગવાનને સૌથી પહેલા નમસ્કાર કેમ કર્યા? કારણ કે ટેકનિકલી અગર જો સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન કરતા મહાન છે. એક એક પોઈન્ટ સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ અને માર્મિક વિષય છે, બેસ છે, આ બેસ, આ ફાઉન્ડેશન છે જીનાગમના. તો સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન કરતા કેવા છે? મહાન છે, બરાબર છે? હવે અરિહંત ભગવાન ને તો નમોકાર મહામંત્ર માં પહેલા નમસ્કાર કેમ કર્યા? ખબર પડે છે પ્રશ્ન? તો નમોકાર મહામંત્ર માં સૌથી પહેલા નમસ્કાર કરવામાં આવ્યા અરિહંત ભગવાન ને. આપણે લાસ્ટ ટાઈમ થોડી આની સ્ટોરી ની પણ વાત કરી હતી કે આ કાળમાં જયારે સૌથી પહેલા શાસ્ત્ર, પંચમ કાળમાં સૌથી પહેલા જયારે શાસ્ત્ર લખાવવાનું ચાલુ થયું, તો સૌથી પહેલા ધર્સેન આચાર્ય દ્વારા ઉપદેશ મળ્યો ભૂતબલિ અને પુષ્પદંત આચાર્ય. નામ યાદ છે ને? વેરી ગુડ. ભૂતબલિ અને પુષ્પદંત આચાર્ય દેવ. અને એમાં પણ જે ભૂતબલિ આચાર્ય લખવાનું ચાલુ કર્યું, પુષ્પદંત આચાર્ય પૂરું કર્યું. કયો ગ્રંથ? વેરી ગુડ, બહુ સરસ, શતખંડાગમ ગ્રંથ ની રચના સૌથી પહેલા લખવાનું ચાલુ થયું આ કાળમાં. મહાવીર ભગવાન મોક્ષે ગયા, એના પછી 500 થી લઈને 600 વર્ષ સુધી ખાલી શું ચાલતું હતું? મૌખિક ઉપદેશ. અને પછી 500 વર્ષ પછી લખવાનું પ્રારંભ થયું, તાડપત્ર ઉપર શાસ્ત્ર, વાતો લખવાની ચાલુ થઈ. જે જ્ઞાનમાં વાત હતી, જે વસ્તુનું સ્વરૂપ છે, એ વાત લખવાનું પ્રારંભ થયું, તો સૌથી પહેલા શું લખાયું? સૌથી પહેલો વાક્ય કહો, સૂત્ર કહો, મંત્ર કહો, આ નમોકાર મહામંત્ર લખાયું. અને એમાં પણ સૌથી પહેલા કઈ લાઈન લખાઈ? નમો અરિહંતાણમ. કઈ લાઈન લખાઈ? નમો અરિહંતાણમ. કોઈ સમજાય છે? એટલે હવે પ્રશ્ન થાય કે સિદ્ધાણમ ની પહેલા નમો અરિહંતાણમ કેમ લખાયું? અરિહંત ભગવાન ને પહેલા નમસ્કાર કેમ કરવાના આવ્યા? કારણ કે અરિહંત ભગવાન આપણને ઉપદેશ આપે છે, અરિહંત ભગવાન આપણને વસ્તુનું સ્વરૂપ સમજાવે છે, અરિહંત ભગવાન સમોષણમાં બિરાજમાન છે. બધી વાતો હમણાં લેશું, પણ મેઇન કારણ શું છે? અરિહંત ભગવાન દ્વારા આપણને ઉપદેશ પ્રાપ્ત થાય છે. આ 6 દ્રવ્યનું સ્વરૂપ, આ 7 તત્વનું સ્વરૂપ, આ બધું આપણને કોણ સમજાવે છે? આ શેમાં આપણને સમજાય છે? કોની વાણી દ્વારા સમજાય છે? તો કે અરિહંત ભગવાન દ્વારા આપણને આ વાત સમજાય છે. એટલે અરિહંત ભગવાન મેઇન છે, મેઇન ઉપદેશની અપેક્ષાએ, શીખવાની અપેક્ષાએ, સમજાવવાની અપેક્ષાએ, એટલે માટે અરિહંત ભગવાન ને પહેલા નમસ્કાર કરવામાં આવે. સિદ્ધ ભગવાન નું સ્વરૂપ કોને સમજાયું આપણને? અરિહંત ભગવાને. આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરી કેવા હોય એ કોની વાણીમાં વાત આવી? અરિહંત ભગવાન ની વાણીમાં. આપણે આત્મા છે, આ શરીર થી ભિન્ન છે, એ વાત શેમાં આવી? ઓમ ધ્વનિમાં આવી. આ વિશ્વમાં 6 દ્રવ્ય છે, એ વાત કોને કીધી? કે અરિહંત ભગવાને કીધી. કોઈ સમજાય છે? એક એક. એટલે માટે અરિહંત ભગવાન ને પહેલા નમસ્કાર કરવામાં આવ્યા છે. બરાબર, અગર વાણી ના છૂટે તો આપણને કેવી રીતના સમજા, આ બધા સ્ક્રિપ્ચર્સ કેવી રીતના લખા, શરીર અને આત્મા બિન છે કેવી રીતના સમજા, મોક્ષ માર્ગ સુખી થવાનો માર્ગ આ છે કેવી રીતના સમજા, કેવી રીતના જીવો એ મોક્ષ માર્ગ પર ચાલે, પોઈન્ટ સમજાય છે? એટલે માટે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બીજી વાત ઉપર આવીએ. આટલી વાત ક્લિયર થઈ ગઈ તો આપણે બે ચાર્ટ રિવાઇઝ કર્યા, એના ભેદ પ્રભેદ રિવાઇઝ કર્યા, પંચ પરમેશ્વરી ને આપણે ગોઠવી દીધા, નમોકાર મહામંત્ર ની વાત કરી અને દેવ એટલે કે ભગવાન અને ગુરુ ની વાત કરી. હવે આપણે નેક્સ્ટ, આટલું ક્લિયર થઈ ગયું એકદમ? હા, એ હવે આજે લેશું આપણે, એ આજે લેશું આપણે, એ જ આજે લેશું. આ સ્ક્રીન ઉપર પણ તમને હમણાં આવશે. હવે સૌથી પહેલા બીજી વાત આપણે લઈએ, ડિફરન્સમાં જતા પહેલા આપણે ત્રણ ડેફિનેશન શીખ્યા હતા. હવે સમજો, ભગવાન અને ગુરુ આ વાત આવી ગઈ. હવે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત, ભગવાન કોને કહેવાય, સમજાય છે? એમાં આપણે ત્રણ વર્ડ શીખ્યા હતા. આ બે જ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન કોને કહેવાય? તો કે જે શું આવી હતી વાત, જે વિતરાગી હોય, જે સર્વજ્ઞ હોય, અને જે પહેલા તો ભગવાનની અગર સામાન્ય પરિભાષા કરો તો વિતરાગી અને સર્વજ્ઞ. કારણ કે એમાં આપણે કેટલા લીધા, ભગવાનમાં કોણ કોણ લીધા, બધા જ લઈ લીધા ને, અરિહંત અને સિદ્ધ બધાને આપણે ભગવાનમાં લીધા. એક વાત યાદ રાખજો તો તમને ડિફરન્સ સમજાય. ભગવાનમાં કોણ કોણ આવશે? તીર્થંકર અરિહંત, સામાન્ય અરિહંત, બરાબર, અને સિદ્ધ. બધા જીવોનું એક નામ, અને એ બધા જીવોને તમે ધ્યાનમાં લક્ષમાં લો, તીર્થંકર અરિહંત, સામાન્ય અરિહંત અને સિદ્ધ, એ બધાની કોમન ક્વોલિટી બે છે, સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાન, અને એમાં તીર્થંકર અને સામાન્ય, એ બધાની બે ક્વોલિટી છે. કઈ બે ક્વોલિટી છે? એ વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય. કેવા હોય? ભગવાન કોને કહેવાય? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય એને ભગવાન કહેવાય. હું ધીરે ધીરે બોલું છું, રિપીટ કરું છું, એટલે આ વાત એટલી માઇન્ડમાં દ્રઢતાપૂર્વક બેસી જાય. કારણ કે ભગવાનનું સ્વરૂપ સમજાશે નહીં તો ભગવાનનો ઉપદેશ નહીં સમજાય, ભગવાનની વાણી નહીં સમજાય, અને ભગવાનની વાણી સાંભળીને જે શાસ્ત્ર લખ્યા છે એ શાસ્ત્ર નહીં સમજાય. એટલે સૌથી પહેલા ભગવાન, આપણા ભગવાન કેવા હોય? વિતરાગી અને સર્વજ્ઞ, સમજાય છે? વિતરાગી એટલે કે રાગ દ્વેષ જેના વીતી ગયા છે, રાગ દ્વેષથી રહિત, એનું નામ વિતરાગી. વિતરાગી કોને કહેવાય? રાગ દ્વેષથી રહિત જીવને, જેના અંદરમાં કોઈ માટે, કોઈ વસ્તુ માટે, સમજાય છે, કોઈ જીવ માટે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. ઓકે, હવે આમાં એક ડિટેલ, એક પોઈન્ટ હજી કહું છું. ભગવાન જે વિતરાગી છે, એ વિતરાગીની એક ક્વોલિટી, બહુ સુપર ક્વોલિટી છે, સુપર ક્વોલિટી જે આપણા જીવનમાં આપણે મિસ કરીએ છીએ, એટલે આપણે રાગી દ્વેષી કહેવાઈએ છીએ, અને ભગવાન કેવા કહેવાય છે? વિતરાગી. હવે એ સુપર ક્વોલિટી કઈ છે? કે જે, હવે સાંભળજો, જે કોઈ, વિતરાગી ભગવાનની એક સુપર ક્વોલિટી, જે કોઈથી પ્રભાવિત થતા નથી અને જે કોઈને પ્રભાવિત કરતા નથી. પ્રભાવિત, પ્રભાવિત શબ્દ ઇઝ અ હિન્દી વર્ડ, ટિપિકલ હિન્દી વર્ડ, બટ પ્રભાવિત નો ઇંગ્લિશ અર્થ શું થાય? ઇન્ફ્લુઅન્સ, ઇમ્પ્રેસ. પ્રભાવિત, ઇમ્પ્રેસ, ઇમ્પ્રેસ કરતા નથી અને કોઈથી ઇમ્પ્રેસ થતા નથી, કોઈને ઇન્ફ્લુઅન્સ કરતા નથી ને કોઈનું ઇન્ફ્લુઅન્સ ચાહતા નથી. બટ ઇમ્પ્રેસ વર્ડ ઇઝ મોર ધીસ, પ્રભાવિત, ઇમ્પ્રેસ. અમે આજે બહુ તમારાથી પ્રભાવિત થઈ ગયા, પોઈન્ટ સમજાય છે? તમારું ઘર જોઈને પ્રભાવિત થઈ ગયા, તમારી બિઝનેસ જોઈને પ્રભાવિત થઈ ગયા, તમારી ટેલેન્ટ જોઈને પ્રભાવિત થઈ ગયા. આપણે શેનાથી પ્રભાવિત થઈએ છીએ? આ બધી વસ્તુઓથી પ્રભાવિત થઈએ છીએ કે નહીં, બોલો? સંયોગોને જોઈને, કર્મના ઉદયને જોઈને પ્રભાવિત થઈએ છીએ કે નહીં, બોલો? અને એનાથી જ એકબીજાને માપીએ છીએ. તો એટલે શું થાય છે? રાગદ્વેષ, સમજાય છે? એટલે શું થાય છે? રાગદ્વેષ. આની પાસે આ છે, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, આની પાસે આ, આ મોટો, આ નાનો, આ રાગ, એટલે શું થાય છે? રાગદ્વેષના પરિણામ. ચલો જલ્દી, સુપર ક્વોલિટી, સુપર ક્વોલિટી ઓફ વિતરાગતા, અને આ આપણામાં આવી જાય ને તો આપણને કોઈ દુખી ના કરી શકે. વિતરાગતા, વિતરાગતાની સુપર ક્વોલિટી, ચલો જલ્દી, શું કીધું? જે કોઈથી પ્રભાવિત થતા નથી અને જે કોઈને પ્રભાવિત કરતા નથી. એવા જીવને શું કહેવાય છે? વિતરાગી કહેવાય છે. એવા જીવને શું કહેવાય છે? વિતરાગી કહેવાય છે. અને બીજો નિયમ રૂલ કયો રૂલ? કે જે વિતરાગી થાય એ જ કેવો થાય? સર્વજ્ઞ થાય. આપણે ભગવાનની બે ક્વોલિટી રહી હતી ને, વિતરાગી અને સર્વજ્ઞ. તો જે વિતરાગી હોય એ જ કેવા હોય? કેવા થઈ શકે? સર્વજ્ઞ. અને જે સર્વજ્ઞ હોય એ જ કેવા થઈ શકે? હિતોપદેશ. હિતનો ઉપદેશ કોણ આપશે? તો કે વિતરાગી અને સર્વજ્ઞ પરમાત્મા. વિતરાગી અને સર્વજ્ઞ જીવ હિતનો ઉપદેશ આપશે. સમજાય છે? તો વિતરાગી કોને કહેવાય? બે વાત આવી. વિતરાગી કોને કહેવાય? જે રાગ દ્વેષથી રહી છે. આપણને કઈ પણ જોતા શું થઈ જાય છે? તરત રાગ યા તો દ્વેષ, ગમો યા તો અણગમો, દુઃખ યા તો સુખ, રાખવું યા તો હટાવવું. કોઈ સમજાય છે? તો એવો ભાવ થાય છે ને. કોઈ સમજાય છે? આપણે મેચ જોતા હોઈએ, ઇન્ડિયા પાકિસ્તાનની, તો શું થાય? બોલો, શું કરે? જે 3 કલાક મેચ ચાલે એમાં શું કરે છે જીવ? બોલો. મેચ જોતા હો કે મેચ રમતા હો, ચલો અરે રાહી ને મેચની સીઝન બરાબર ને, તો મેચ રમતા હો, તો મેચ જોતા હો, તો બોલો જલ્દી. તો તેના પ્રત્યે રાગ છે? ઇન્ડિયા પ્રત્યે. ખબર નહીં, હવે પોતાને તો શું મળી જવાનું છે નથી ખબર, ઇન્ડિયા જીતી જાય તો બરાબર છે. અને પાકિસ્તાન પ્રત્યે શું છે? કે કોઈ ઓપોઝિટ ટીમ પ્રત્યે શું છે? દ્વેષ. તો નિરંતર પકડાય છે પોઈન્ટ? નિરંતર આપણા અંદરમાં ભાવ શું ચાલે છે? ભાવનું અવલોકન કરો, ભાવને જુઓ. ઇન્ડિયા જીતી જાય, આ હારી જાય, ઇન્ડિયા જીતી જાય, આ હારી જાય, ઇન્ડિયા જીતી જાય, આ હારી જાય, ઇન્ડિયા જીતી. અને એક વિકેટ પડે ઇન્ડિયાની, અને એક વિકેટ લે તો કેવો ભાવ? એક વિકેટ પડે તો કેવો ભાવ? તો આ જોઈને શું કરે છે જીવ? શું કરે છે? રાગ દ્વેષ. શું કરે છે? નિરંતર રાગ દ્વેષ. હવે આપણને લાઈટ લાગે છે, આપણને લાગે છે કે ઓકે, ઇટ હેપન્સ, આવું તો થાય. પણ આપણને નથી ખબર કે આવા રાગ દ્વેષના પરિણામથી શું થાય છે? તો કે નિરંતર કર્મો બંધાય છે, જેમાં ખરેખર કોઈ લેવા દેવા નથી. એવા પરિણામ કરીને, એવી વસ્તુઓ પ્રત્યે રાગ દ્વેષ કરીને, ખરેખર લેવા દેવા નથી એવી વસ્તુઓ પ્રત્યે રાગ દ્વેષ કરીને શું કરીએ છીએ આપણે? આપણે કર્મનો બંધ કરીએ છીએ. આખો માર્ગ બહુ અલગ છે, વાતો બહુ અલગ આવશે આગળ આવજો ને. સમજે? માર્ગ આખો અલગ છે. કોઈ સમજાય છે? તો શું આવી પરિભાષા? વિતરાગતાની પરિભાષા રાગ દ્વેષ થી રહે. ભગવાન ને કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ નથી. એટલે ભગવાન કોઈનું ભલું પણ નથી કરતા, અને ભગવાન કોઈનું ગુરુ પણ નથી કરતા. કેટલા સ્ટુડન્ટ ને ભગવાન પાસ કરે? બોલો જલ્દી, કેમ હસો છો? હા, કેટલા સ્ટુડન્ટ ને ભગવાન પાસ કરે અને કેટલા સ્ટુડન્ટ ને ફેલ કરે? કોઈને ગરીબ બનાવે, કોઈને અમીર બનાવે, કોઈને બીમાર બનાવે, કોઈને સ્વસ્થ બનાવે, કોઈને આપે, કોઈને ના આપે, કોઈને આપેલું લઈ લે, કોઈને ના આપેલું આપે. આવું ભગવાનનું સ્વરૂપ હોઈ શકે? આવા આપણા ભગવાન હોઈ શકે? તો કે ના, આવા આપણા ભગવાન ન હોઈ શકે. આપણા ભગવાન કેવા છે? વિતરાગી છે. કેમ વિતરાગી છે? કારણ કે ભગવાન ને કોઈ પ્રત્યે રાગ દ્વેષ નો ભાવ નથી. તો પછી આ બધું મળે છે, લઈ લે છે, આપે છે, જાય છે, બધું શું છે? તો બધું શું છે? આ બધું શું છે? કોઈ ફર્સ્ટ નંબરે પાસ થાય, કોઈ ફેલ થાય છે, કોઈ પાસે કરોડ રૂપિયા, કોઈને વયા જાય, કોઈને નુકસાન થાય, કોઈને ફાયદો થાય, કોઈને બીમારી આવે, કોઈનો ઈષ્ટનો વિયોગ થઈ જાય, કોઈનું હોય વયું જાય, આ બધું શું છે? તો કે આ બધા તારા બાંધેલા પૂર્વ કર્મના ફળ છે. પોઈન્ટ સમજાય છે? તો પછી અમે ભગવાન, અગેન નેક્સ્ટ ક્વેશ્ચન, તો પછી અમે ભગવાન પાસે કેમ આવીએ? અમે મંદિર કેમ આવીએ? સમજાય છે? ભગવાન કઈ આપતા નથી તો પછી અમે ભગવાન પાસે, ઘણાના પ્રશ્નો હોય છે, અમે દર્શન કરવા કેમ આવીએ? અમે ભગવાન પાસે કેમ આવીએ? માર્ગ સમજવા આવીએ, જે સાચા સુખનો માર્ગ છે એ માર્ગ સમજવા આવીએ છીએ. રાગ દ્વેષ થી રહિત થવા માટે આવીએ છીએ. ભગવાન પાસે આવીએ છીએ ભગવાન બનવા માટે આવીએ છીએ. ભગવાન પાસે આવીએ છીએ ભગવાન જેવા થવા માટે આવીએ છીએ. ભગવાન આપણા રોલ મોડલ છે, ભગવાન આપણા આઈડલ છે, ભગવાન ની દશા આપણું ધ્યેય છે, એમ છે, લક્ષ્ય છે, એવી દશા મારે પ્રગટ કરવી છે, એટલે માટે આવીએ છીએ. આટલું થયું? શેની વાત કરી હમણાં સુધી? આપણે વિતરાગતાની. અને વિતરાગતા સાથે આપણે એક અજીન ગુણ દીધો હતો, વિતરાગી સર્વજ્ઞ હોય કેવા હોય? એક્સલન્ટ, વેરી ગુડ. જે વિતરાગી અને જે સર્વજ્ઞ હોય કેવા હોય? સુખી હોય. અને જે રાગ દ્વેષ ની બળતરામાં બળે છે કેવા છે? નિરંતર કેવા છે? દુઃખી છે. પોઈન્ટ સમજાય છે? કેમ દુઃખી છે? કારણ કે સ્વરૂપ નથી સમજતા, વ્યવસ્થા નથી સમજતા. ફોર્મેશન ઓફ ધ સબસ્ટન્સ નથી સમજતા, વિશ્વની વ્યવસ્થા નથી સમજતા, સ્વતંત્રતા નથી સમજતા, સાચું સુખ ક્યાં છે નથી સમજતા, જ્યાં સુખ નથી ત્યાંથી મેળવવા જાય છે અને મળતું નથી એટલે દુઃખી, અને જ્યાં સુખ છે ત્યાં મળી જાય તો સુખી. બોટમ લાઈન આવે છે. ચલો આગળ વધીએ. હવે સર્વજ્ઞ વિતરાગી, અને જેને વિતરાગી સર્વજ્ઞ થવું હોય એને મજા આવી જશે, કારણ કે આવું મારે થવું છે. ભગવાન મારા જેવા હતા રાગી દ્વેષી. કોઈ બોન થી ભગવાન નથી હોતું, બોન ભગવાન નથી હોતું, ભગવાન બને છે, પુરુષાર્થી બને છે, સુખી પુરુષાર્થી થાય છે, આત્માનો નિર્ણય પુરુષાર્થી કરે છે, પરમ સુખ નથી. એનો બીજો પોઈન્ટ આવ્યો સર્વજ્ઞ. સર્વજ્ઞ કોને કહેવાય? સર્વજ્ઞ, સર્વજ્ઞ, સર્વ પ્લસ જ્ઞ. જ્ઞ એનો અર્થ શું કહેવાય? તો જ્ઞ નો અર્થ જાણવું. અને કોને જાણે છે? સર્વ. ભગવાન કોને જાણે છે? તો કે ભગવાન બધાને. આ બહુ સુપર ક્વોલિટી છે, અને આવી ક્વોલિટી આપણામાં પણ છે, આપણે સમજતા નથી. ભગવાન શું કરે છે? જે વિતરાગી છે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે એટલે જ્ઞાનમાં, પોતાના જ્ઞાનમાં બધાને જાણે છે. કોને જાણે છે? જેટલા જીવો છે બધા જીવોને જાણે છે, જેટલા પૂતગલ છે બધા પૂતગલોને જાણે છે, જેટલા દ્રવ્ય છે બધાને જાણે છે, એ બધામાં કેટલી ક્વોલિટી છે એ જાણે છે. પકડજો જલ્દી. કોને કોને જાણે છે? સર્વજ્ઞ, સર્વજ્ઞ બધાને જાણે છે. તો કેટલા જીવ છે, કેટલા પૂતગલ છે, કેટલા સબસ્ટન્સ છે, વિશ્વ કેવું છે, એની વ્યવસ્થા કેવી છે, બનાવતા નથી વ્યવસ્થાને, વિશ્વને બનાવનાર નથી, પરંતુ જે બનાવેલી વ્યવસ્થા છે, જે દ્રવ્યો છે ઓલરેડી, જે બનેલા છે, સ્વયં સ્થિત છે, અનાદિ અનંત છે, એ બધાને શું કરે છે? માત્ર, જોડે બોલો જલ્દી જોશી, માત્ર જાણે છે, જાણે છે. આના ઉપર જોર આપું છું, કેમ? કારણ કે જાણે છે, કોઈનું કાંઈ કરતા નથી. કોઈ સમજાય છે? ભગવાન શું કરે છે? જાણે છે, પણ કોઈનું કાંઈ કરનાર નથી, કોઈને સુખી કરનાર નથી, કોઈને દુઃખી કરનાર નથી, કોઈને આપનાર નથી, કોઈનું લેનાર નથી. જે પણ થઈ રહ્યું છે એને ભગવાનનું જ્ઞાન, કેવળ જ્ઞાન, સર્વજ્ઞ, સમજાય છે? શું કરે છે? જાણે છે. અને એવો જ જાણવાનો સ્વભાવ કોનો છે? મારો છે. આપણે પણ શું કરી રહ્યા છે? ભગવાન બહુ બધું જાણે છે. પકડજો, હવે આ પોઈન્ટ પકડજો બધા. ભગવાન બહુ બધું જાણે છે અને આપણે થોડું જાણીએ છીએ, પણ નેચર કેવો છે આપણો ને ભગવાનનો? કોમન શું છે? કોમન એક્સિલન્ટ. કોમન શું છે? કોમન શું છે? કોમન જાણવાનું. ક્વોલિટી પર નહીં, ક્વોન્ટિટી પર નહીં જાઓ કે કેટલું જાણે છે. નેચર પર જાઓ, ક્વોલિટી પર જાઓ, કે જાણવાનો નેચર આપણો અને જાણવાનો નેચર ભગવાનનો. ભગવાન બધું જાણે છે, આપણે થોડું જાણીએ છીએ, પણ આપણે પણ ખરેખર શું કરીએ છીએ? માત્ર જાણીએ છીએ. જેમ ભગવાન કઈ કરતા નથી, હવે આ વાત પચાવી, ગળે ઉતરવી, બેસવી, શ્રદ્ધાંતમાં આવી, એ બહુ પુરુષાર્થ માંગે છે. પોઈન્ટ સમજાય છે? ધીસ ઇઝ સમથિંગ અગેન્સ્ટ વોટ વી આર થિંકિંગ. ધીસ પોઈન્ટ ઇઝ સમથિંગ અગેન્સ્ટ અવર બિલીફ. ધીસ પોઈન્ટ ઇઝ સમથિંગ અગેન્સ્ટ અવર માન્યતા. બીકોઝ આપણે શું કરીએ છીએ? આપણે જાણવા રૂપે નથી રહેતા. આપણે શું કરીએ છીએ? આપણે કરવા, ના, હું શું કરી શકું? કરી શકું છું, હું શરીરનું કરી શકું છું, હું પરદ્રવ્યનું કરી શકું છું, આનું કરી શકું છું, એવી આપણા અંદરમાં માન્યતા ચાલે છે. ડિફરન્સ સમજાયો આપણાને ભગવાન વચ્ચે શું છે? કોમન કરતા કોમન સમજાયું. કોમન શું છે? જાણવું. વેરી ગુડ. કોમન શું છે? કોમન શું છે આપણા અને ભગવાન વચ્ચે નેચરમાં? કોમન એ ભગવાન પણ જાણે છે, આપણે પણ જાણીએ છીએ. આ બહુ બેસવું જોઈએ. આપણો પણ નેચર જાણવાનો છે, દેખવાનો છે, જાણતા છે. માત્ર જાણના મેરા કામ. શું કરી શકું છું? માત્ર જાણી શકું છું. કોઈ પરદ્રવ્યનું કરી શકતો નથી. અગર કરી શકતા હોત તો બુઢાપો કેમ આવે? અગર કરી શકતા તો શરીરમાં રોગ કેમ આવે? અગર કરી શકતા હોત તો પરદ્રવ્ય વયા કેમ જાય, છૂટી કેમ જાય, છોડીને વયા કેમ જાય? કેમ રાખી ન શકો? કેમ વધારી ન શકો? અરે ખરેખર આપણે કઈ નથી કરી શકતા. સર્વજ્ઞ સમજાય છે? સર્વજ્ઞ જાણવું એ સ્વરૂપ છે. ભગવાન કોને જાણે છે? લોકાલોકને જાણે છે. હવે લોકાલોકને જાણો, હવે પ્રશ્ન, હવે આન્સર આપજો. તમે લોકો વિચારીને, લોકાલોકને જાણે છે, આપણા કરતા અનંત ગુણ વધારે જાણે છે, પણ દુઃખ વેરી ગુડ. દુઃખી કેમ નથી થતા? અને આપણે જાણીને દુઃખી કેમ થઈએ છીએ? પોઈન્ટ પકડજો. ભગવાન અનંત ગુણ જાણે છે, લોકાલોકને જાણે છે, સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાની છે, તો દુઃખી કેમ નથી થતા? ભગવાનના જ્ઞાનમાં બધાના પરિણામ નહીં આવતા હોય? બોલો જલ્દી, કોણ અંદરમાં શું વિચારે છે, સાચું ખોટું, કોણ માયાચારી કરે છે, કોણ ખોટા કામ કરે છે, કોણ અપરાધ કરે છે, કોણ ખરાબ છે, સારું છે, કોનું શું ફળ આવશે, કોના કેવા કર્મો બંધાઈ રહ્યા છે, કોણ ક્યાં જશે, કોણ કઈ ગતિમાંથી કઈ ગતિમાં જશે, કયો જીવનો મોક્ષ ક્યારે છે, કયા જીવને સમ્યક દર્શન ક્યારે થશે, કયો જીવ નિગોદમાં જશે, કયો નિગોદમાંથી આવશે, કેટલા જીવ છે, કોની શું દશા છે, કોના કેવા પરિણામ છે, કોણ કોનું ખરાબ કરવાની ઈચ્છા કરે છે, આ બધું નહીં જણાતું હોય બોલો? તો ભગવાનના જ્ઞાનમાં બધું જણાવવા છતાં ભગવાન દુઃખી કેમ નથી? જલ્દી બોલો, ભગવાન દુઃખી કેમ નથી? કારણ કે ભગવાન જીતરાગી છે. ભગવાન બધું જાણવા લિંક થયું, ત્રણે ગુણ લિંક થયા. જીતરાગી છે, બધું જાણે છે અને તો પણ દુઃખી થતા નથી. કારણ કે બધું જાણે છે અને દુઃખી થતા નથી, કારણ કે જીતરાગી છે. અને એ એટલે વીતરાગ તો કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને વીતરાગી કોણ થશે? એક સ્ટેપ હજી ના હેડ જાઓ. વીતરાગી કોણ થશે? વીતરાગી કોણ થશે? તો આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું ને કે સમ્યક દ્રષ્ટિ છે એ આગળ જઈને વીતરાગી થશે. સમ્યક દર્શન, વીતરાગતા, સર્વજ્ઞતા અને પછી એ જીવ કેવા થશે? હિતોપદેશી. તો ચાર કોમન ગુણ થઈ ગયા ભગવાનના. ચાર ગુણ: વીતરાગી, સર્વજ્ઞ, સુખી અને હિતોપદેશી. ચલો ચાર બોલો જલ્દી. ચાર: વીતરાગી, સર્વજ્ઞ, સુખી, હિતો. જે વીતરાગી હોય, જે સમ્યક દ્રષ્ટિ હોય, એ મુનિ બનીને વીતરાગી થઈ, સર્વજ્ઞ થઈ, સુખી થઈને પછી ઉપદેશ આપે છે. અને એમનો ઉપદેશ કેવો? હિતોપદેશ. સ્ટેપ સમજાય છે આપો? મોક્ષ માર્ગ સમજાય છે? સમ્યક દ્રષ્ટિ આપણે લાસ્ટ ટાઈમ લીધું ને, સમ્યક દ્રષ્ટિ, પછી શ્રાવક, પછી મુનિ, પછી અર્યંત અને પછી સિદ્ધ. અર્યંતમાં વીતરાગી અને સર્વ. આટલી વાત સમજાઈ ગઈ બરાબર? હવે આપણે આગળ વધીએ. તો આમાં કેટલી બધી વાતો આવી ગઈ. ભગવાન કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય, એક હજી રહી ગઈ પરિભાષા. ગુરુ કોને કહેવાય? ગુરુ જે મોક્ષ માર્ગ ના રસ્તા ઉપર ચાલે છે, એ પણ આપણે લીધું હતું. તો દેવ ની પરિભાષા થઈ ગઈ, ગુરુ ની પરિભાષા થઈ ગઈ. પછી આપણે ભગવાન એની સંધિ સુધી પાડી હતી, ભ પ્લસ ગ પ્લસ વન. ભ એટલે વેરી ગુડ, ભ એટલે સુખ, ગ એટલે જ્ઞાન અને વન સુખ અને જ્ઞાન થી જે સંપન્ન છે. ભગવાન ની મહિમા કેમ આવે છે? કારણ કે ભગવાન આ બધું જાણવા છતાં પણ સમજાય છે, આપને રાગ દ્વેષ નથી રહ્યા, આપ સુખી છો, આપ અનઅફેક્ટિવ છો, અફેક્ટ નથી થતું, અપ્રભાવિત રહેશે. શું વિશેષતા એવી? જે કોઈને બહુ જજ કોઈને પ્રભાવિત કરતા નથી અને કોઈથી પ્રભાવિત. બોલો હવે, આપણા અંદરમાં આપણે વિચારીએ આપણા પરિણામ, તો આપણે કોઈને પ્રભાવિત કરવામાં અને કોઈને કોઈથી પ્રભાવિત થવામાં આપણું આખું જીવન નીકળી જાય છે. અને શેનાથી પ્રભાવિત થઈએ છીએ, શેને પ્રભાવિત કરીએ છીએ, કોનાથી પ્રભાવિત થઈએ છીએ અને કોને પ્રભાવિત કરીએ છીએ? રાગી દ્વેષી જીવોને. સંયોગોથી પ્રભાવિત થઈએ છીએ અને સંયોગોના બલ પર પોતાને મહાન માનીને પોતાને મોટો માને. કોનાથી પ્રભાવિત થઈએ છીએ? આપણે કોનાથી પ્રભાવિત થઈએ છીએ બોલો? આપણે કોનાથી ઇમ્પ્રેસ થઈએ છીએ? પૂછો પોતાને, બોલતા નહીં, ચલો પૂછો પોત પોતાને, કોનાથી પ્રભાવિત થઈએ છીએ, કોને પ્રભાવિત કરીએ છીએ? બીજા જીવોને, રાગી દ્વેષી જીવોને. તેનાથી પ્રભાવિત થઈએ છીએ? જળથી પ્રભાવિત થઈએ છીએ. ઇમ્પ્રેસ તેનાથી થઈએ છીએ? જળ વસ્તુઓથી, પુણ્યના ઉદયોથી. જે સામગ્રી છૂટી જવાની છે, જે વસ્તુઓ છૂટી જવાની છે, જે વસ્તુઓ કાયમ નથી રહેવાની, અરે જેમાંથી સુખ નથી મળવાનું, અરે જે જળ છે, અરે જે મારાથી ભિન્ન છે, જે ઉદયાધીન છે, કર્મના ઉદયમાં મળી છે, છૂટી જશે, રહી જશે, હું અહીંયાથી ચાલ્યો જઈશ, એ વસ્તુઓથી કેવા થઈ જાય છે આપણે? પ્રભાવિત. પ્રભાવિત શબ્દ યાદ રહેશે, પ્રભાવિત એટલે ઇમ્પ્રેસ થઈએ છીએ. ઇમ્પ્રેસ કરીએ છીએ. મને આ પોઈન્ટ એટલો ગયો વિતરાગતામાં. અને વિતરાગી પરમાત્મા કેવા છે? અચ્છા, એ તો છોડો, સમ્યક દ્રષ્ટિ કેવા છે? કો મુનિરાજ કેવા છે? કો વિતરાગી પૂર્ણ નથી થયા, પણ વિતરાગતા ચાલુ થઈ ગઈ છે ને. વિતરાગતાના માર્ગ પર આગળ ચાલે છે ને. થોડા સમયમાં વિતરાગી થવાના છે ને. આજે આ સમ્યક દ્રષ્ટિના અવસ્થામાં છે, કાલે મુનિ અવસ્થામાં છે. ગુરુદેવ થોડા ટાઈમમાં વિતરાગી થઈ જશે, ભગવાન થઈ જશે. કૃપાળુદેવ ભગવાન થઈ જશે, ગુરુદેવ ભગવાન થઈ જશે, કુનકુન આચાર્યદેવ ભગવાન થઈ જશે. એ પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ, એની પહેલા આંશિક વિતરાગતા ચાલુ થઈ ને. ગુરુદેવ જેવા ગુરુદેવ નું તમે જીવન લો. કોનાથી પ્રભાવિત થયા બોલો? કોને પ્રભાવિત કર્યા બોલો? શેનાથી પ્રભાવિત થયા? શેને પ્રભાવિત કર્યું? કોઈને નહીં, પોતાના માર્ગ અને પોતાના સત સ્વરૂપ ના આશ્રય થી આગળ વધ્યા. આવું આપણું જીવન હોવું જોઈએ. કારણ કે એના કારણે શું થાય? રાગ દ્વેષ આકુરતા સમજાય છે, કોમ્પિટિશન, પછી એને લઈને સ્ટ્રેસ, અને એને લઈને ડિપ્રેશન, એને લઈને દુઃખી, એને લઈને પુલિંગ ઈચ અધર. પકડાય છે પોઈન્ટ? આ બધું ચાલે છે કે નહીં? કોના કારણે ચાલે છે? કારણ કે સંયોગોને પ્રભાવિત કરીએ છીએ, અને સંયોગોથી પ્રભાવિત થઈએ છીએ. એક નાનામાં નાની વસ્તુ, એક્ઝામ્પલ છે, ખોટું નહીં લગાડતા. ક્રિકેટ રમતા તો પણ એવું લાગે ને કે હું કોઈને ઇમ્પ્રેસ કરું. સમજાય છે? કોઈ પણ વસ્તુ, કઈક બનાવતા હોય, કઈક બોલતા હોય, કઈ લખતા હોય, કઈ પણ જોબ કરતા હો, ઘરમાં હો, ક્યાંય પણ હો, પ્રોફેશનલ લાઈફમાં હો, ક્યાંય પણ હો, આ એક અંદરમાં જે ભાવ પડ્યો છે ને, પ્રભાવિત કરવાનો ને પ્રભાવિત થવાનો, આ ઇટ ઇઝ કિલિંગ અસ. ઇટ ઇઝ રિયલી એક્ચ્યુઅલી કિલિંગ અસ. અને વી આર નોટ રિયલાઇઝિંગ ધેટ ઇન ધીસ કોમ્પિટિટિવ વર્લ્ડ. બીકોઝ આપણને સુખ ક્યાંથી લાગે છે? એનું મૂળ જડ શું છે? કે સંયોગથી સુખ લાગે છે, પુણ્યના ઉદયમાં સુખ લાગે છે, સામગ્રીઓમાં સુખ લાગે છે. ફીલ કરજો, ફીલ કરજો તો તમને સમજાશે કે આજે જીવ વિતરાગી થઈ ગયો. આપણે રાગી દ્વેષી રહ્યા, નિગોધ માંથી આપણે પણ નીકળ્યા હતા, નિગોધ માંથી એ જીવ પણ નીકળ્યો હતો. એક જ સ્કૂલ માંથી નીકળ્યા હો, એક જ બેન્ચ પર બેઠા હો, અને સાથે જમતા હો, અને એક સમજાય ને શું કેવા માંગુ છું. અને આપણે ત્યારે આપણને લાગે અરે ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અરે ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અમે સાથે હતા, ક્યાંથી ક્યાં પહોંચી ગયો, કેમ અહીં સમજાય છે? એવી રીતના અનંત જીવ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આ ઇફ વી લૂઝ ધીસ ભાવ, ઇફ વી લૂઝ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ કોન્સેપ્ટ, ધીસ પ્રિન્સિપલ, વી આર ગોન. આપણને પછી આ વાત નહીં મળે પાછી. આજે આપણને કદાચ થોડી બોરિંગ લાગશે, રિલેટ કરવામાં થોડું ટફ લાગશે, બીકોઝ ઇટ ઇઝ અગેન્સ્ટ અવર બિલીફ. બટ આનું જે ફળ છે, આનું જે રિઝલ્ટ છે, એ બહુ ઉત્તમ છે, બહુ મહાન છે. આજે આપણને મહિમા આવે છે ડિગ્રીઓની, જોબની, પેકેજની, પૈસાની, સહયોગની, ગાડીની, બંગલાની, પરિવારની, રૂપિયા પૈસાની, આપણને એની મહિમા આવે છે. થોડું ડીપ પર જઈને વિચારો, થોડીક ડીપ થિંકિંગમાં જાઓ અને વિચારો કે આપણને કોની મહિમામાં આખું જીવન આપણું નીકળી ગયું. અને વસ્તુ તો આપણી સાથે આવી નહીં. અને શું આવ્યું? તો કે આપણે કર્મના પોટલા બાંધીને ગયા. અને કોણ ભોગવશે? કોણ આવશે સાથે? કોઈ તો આવશે ને, જેની સાથે બાંધ્યા અને જેની લક્ષી બાંધ્યા એ તો આવશે. થોડાક તો કોઈ આવશે ને, આપણા ઈષ્ટ તો આવશે ને, આપણા પોતાના તો આવશે ને. અને અહીંયા એ જ કે છે કે કોણ તારું છે, કોને પોતાનું માને છે, કોના અભિમાનમાં જીવે છે, કોના બળથી જીવે છે. વાત સાંભળવા થોડી લાગશે, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિલેટ ઓલ ધીસ થિંગ્સ વિથ અવર પર્સનલ લાઈફ એન્ડ અવર પર્સનલ બિલીફ. એટલે જ્યાં સુધી કનેક્ટ નહીં થઈએ ને આ વાતથી, ત્યાં સુધી સાંભળી લેશું, સાંભળીને એક કાનમાંથી બીજા કાનમાંથી નીકળી જશે, કદાચ લખી લેશું, કદાચ યાદ રહી જશે. રિલેટ થવું જોઈએ, કનેક્ટ થવું જોઈએ. પોઈન્ટ સમજાય છે? બરાબર ખ્યાલ આવે છે? તો વિતરાગી, સર્વજ્ઞ, સુખી અને હિતોપદેશ, આટલું સમજાયું? ભગવાનમાં કેટલા જીવ લીધા? ત્રણ. કયા કયા લીધા ભગવાનમાં? તીર્થંકર હરિહંત, સામાન્ય હરિહંત અને બધા સિદ્ધો. અને આ ત્રણનું કોમન વિતરાગી અને સર્વ. હવે જે હિતોપદેશી છે એ તીર્થંકર હરિહંતની સાથે જશે. તો તીર્થંકર હરિહંતની પરિભાષા વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી. વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી કોની સાથે જશે? તીર્થંકર હરિહંત સાથે જશે. કેમ? કારણ કે હિતનો ઉપદેશ તીર્થંકર હરિહંત મુખ્યતાથી આપે છે. બરાબર છે? હવે તીર્થંકર કોનું શું છે એની આપણે ચર્ચા. કરતા ને ડિફરન્સ બિટવીન તીર્થંકર અરિહંત અને સામાન્ય ભગવાન. એટલે સામાન્ય ભગવાન માં કોણ આવશે? સામાન્ય અરિહંત અને સિદ્ધ ભગવાન. મને આ પોઈન્ટ બરાબર સમજાવો છે તો ડિફરન્સ સમજા. એક બાજુ શું લખશો? તીર્થંકર અરિહંત એક્સક્લુઝિવ જીવ. વાય એક્સક્લુઝિવ? વોટ શું કરી રહ્યા છે? કેમ એને તીર્થંકર કહેવાય છે એ આપણે સમજ. અને એક બાજુ સામાન્ય અરિહંત અને સિદ્ધ પરમેશ્વર, એ બધાનું એક નામ ભગવાન. અને આમાં આપણે ડિફરન્સ કરીએ છીએ તીર્થંકર અરિહંત અને આપણે ડિફરન્સ કરીએ છીએ સામાન્ય ભગવાન, જેમાં અરિહંત અને સિદ્ધ બે આવી ગયા. આટલું સમજાઈ ગયું? ક્લિયર થયું? ચલો હવે એક એક પોઈન્ટ લઈએ. એક એક પોઈન્ટ થી આપણે ડિફરન્સ ચાલુ કરીએ. બરાબર? સૌથી પહેલો પોઈન્ટ થોડું સમજવાનું છે આમાં. અગર સ્ક્રીન પર આવતો હોય તો બતાડજો. તીર્થંકર ભગવાન અને સામાન્ય ભગવાન, જો એવી રીતના અંતર પર લખ્યો છે. હવે જલ્દી જલ્દી આપણે આને પૂરું કરીએ, પછી આપણે આગળ બીજો વિષય લેશો. હવે શું કે છે જો, તીર્થંકર કે છે ભરત તથા એરાવત ક્ષેત્ર ને એક કાળ સંબંધી 24 તીર્થંકર હોય. કયા ક્ષેત્રમાં હવે ક્યાં છે ભરત એરાવત? વેરી ગુડ, એક્સિલન્ટ. જંબુદ્વીપ માં છે, આગળ પણ છે, પણ હમણાં આપણે જંબુદ્વીપ ને લઈએ. 5 ભરત અને 5 એરાવત. આઈ એમ નોટ ગોઈંગ ઇન ધેટ, પહેલા એક સમજાવું છું. 3 લોક છે. ચલો જલ્દી. પહેલો પોઈન્ટ એની સામે છે લખ્યું છે સામાન્ય ભગવાન અનેકો હોતે હે. અહીંયા કેટલા કીધા? 24. અને અહીંયા કેટલા કીધા? અનેક. અનેક માં અનંત લઈ શકો. તીર્થંકર એટલે પહેલો પોઈન્ટ, તીર્થંકર 24 હોતે હે ઓર ભગવાન અનંત હોતે હે. બાહુબલી કોણ હતા? તીર્થંકર કે ભગવાન? વેરી ગુડ. ભરત? વેરી ગુડ. અને રામચંદ્રજી? વેરી ગુડ. હનુમાન? વેરી ગુડ. બરાબર. લવકુશ? ભગવાન. સમજાય છે? દેશભૂષણ, કુલભૂષણ, ભગવાન. અને આદિનાથ? મહાવીર, નૈનીનાથ, પાર્શનાથ. સમજાય છે? કોઈ સમજાય છે? તો તીર્થંકર કેટલા કીધા અને ભગવાન કેટલા કીધા? તો તીર્થંકર થઈને સિદ્ધ થવા વાળા 24 અને ભગવાન થઈને સિદ્ધ થવા વાળા, સામાન્ય ભગવાન થઈને સિદ્ધ થવા વાળા અનંત. બરાબર? હવે સમજો ઉપર કયો લોક છે? ઉર્ધ્વ લોક. નીચે કયો લોક છે? અધ્વ લોક. વચ્ચે કયો લોક છે? એક્સિલન્ટ. મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમજો દ્વીપ અને પહેલું દ્વીપ એટલે લેન્ડ, પછી વોટર, પછી લેન્ડ, પછી વોટર, પછી લેન્ડ, પછી વોટર. એવી રીતના અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર. પહેલો દ્વીપ ઇમેજિન કરજો, અઝ્યુમ કરજો, બરાબર ધ્યાનમાં સમજો. પહેલો દ્વીપ કયો છે? જંબુદ્વીપ. અને એ જંબુદ્વીપ ગોળો છે. બરાબર છે? હવે તમે એમ સમજો, આ જંબુદ્વીપ ડ્રો કર્યો છે. અહીંયા છે ભરત ક્ષેત્ર, એક્ઝેક્ટલી ઓપોઝિટ છે એરાવત ક્ષેત્ર. ક્ષેત્ર છે એક. પહેલા દ્વીપ ની વાત કરું છું અને સમજાવું છું કે 24 તીર્થંકર ક્યાં થાય છે. ફર્સ્ટ કયું ક્ષેત્ર આવ્યું? ભરત. લાસ્ટ કયું ક્ષેત્ર? એન્ડ. એક્ઝેક્ટલી એન્ડ ઓફ ધ દ્વીપ. બરાબર? તો ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર. વચ્ચે છે વિધેય ક્ષેત્ર. વિધેય ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર ની વચ્ચે બે ક્ષેત્ર. અને ભરત ક્ષેત્ર અને વિધેય ક્ષેત્ર ની વચ્ચે બે ક્ષેત્ર. તો કેટલા થયા ટોટલ? એક્સિલન્ટ, વેરી ગુડ. કેટલા થયા? 7 ક્ષેત્ર થઈ ગયા. ભરત, એરાવત, તમે ડ્રો પણ કરી શકો. ભરત, એરાવત, વિધેય, ભરત અને વિધેય ની વચ્ચે બે, વિધેય અને એરાવત ની વચ્ચે બે. તો ટોટલ કેટલા ક્ષેત્રમાં ડિવાઇડેડ છે જંબુ દ્વીપ? 7 ક્ષેત્રમાં ડિવાઇડેડ છે. આટલું સમજાયું? હવે નામ ભૂલી જાવ બધું વચ્ચેનું, ખાલી ભરત અને એરાવત આ બે ક્ષેત્ર લો. તો આ બે ક્ષેત્રમાં શું છે? તો કે 4 ચક્ર ઘૂમે છે. કયા બે ક્ષેત્રમાં? 6 આરા સાંભળ્યા છે ને, ટાઈમ સાયકલ ઓફ 6. તો એ 6 આરા ક્યાં ઘૂમે છે? ભરત અને 6 આરા ક્યાં ઘૂમે છે? ભરત અને એરાવત માં.
બીજે બધે કોન્સ્ટન્ટ આરા છે. જે ક્ષેત્રમાં ચોથો આરા જેવું જ છે, એવી રીતના બીજા બધા ક્ષેત્રમાં કોન્સ્ટન્ટ આરા છે. પણ ભરત અને એરાવત ક્ષેત્રમાં છ આરાનો સાયકલ છે. સમજાય છે બધાને? હમણાં આપણે કયા ક્ષેત્રમાં છે? ચલો હવે આપણે કયા ક્ષેત્રમાં છે? ભરત ક્ષેત્રમાં. બરાબર છે? ભરત ક્ષેત્રમાં છ આરા છે. બરાબર. હમણાં કયો આરો ચાલે છે? પાંચમો. અને પહેલા કયો આરો થયો? ચોથો. તો આપણા અહિયાંના ચોથારામાં અને એરાવતના ચોથારામાં છ આરામાંથી એક જ આરામાં ચોથા આરામાં શું થાય છે? આટલું સમજાયું? કયા આરામાં? ચોથા આરામાં. તીર્થંકર જેવા 63 શલાખા પુરુષો થાય છે. તીર્થંકર જેવા બીજા 24 તીર્થંકર, ચક્રવર્તી, નારાયણ, પ્રતિકૂળ નથી જતી, પણ ખાલી તમને જણાવું છું કે આવા જીવો થાય છે. ઉત્તમ. હજી એક વાત, સમ્યક દર્શન પાંચમામાં પણ થશે, પહેલા બીજા ત્રીજામાં પણ થશે, પણ મોક્ષ, સાક્ષાત મોક્ષ કયા આરામાંથી છે? ચોથા આરામાંથી. કયા આરામાંથી છે? તો તીર્થંકરો કયા આરામાં થાય? ચલો જલ્દી તીર્થંકરો. ઓકે, કેટલા લોક છે? ત્રણ. ઉપર, જલ્દી હવે રિવિઝન, ઉપર, નીચે, વેરી ગુડ, વચ્ચે. મધ્ય લોક ઇઝ ડિવાઇડેડ ઇન ટુ અસંખ્યાત દ્વીપ. વેરી ગુડ. પહેલો દ્વીપ જંબુદ્વીપ. જંબુદ્વીપ ડિવાઇડેડ ઇન ટુ હાઉ મેની ક્ષેત્ર? સેવન. એક એક્સ્ટ્રીમ ભરત, એનું એક્સ્ટ્રીમ સામે એરા, વચ્ચે વિધે. વિધે અને ભરત ની વચ્ચે બે. ભરત અને વિધે અને એરાવત ની વચ્ચે ટોટલ કેટલા ક્ષેત્ર? હવે આપણે કયામાં છે? ભરત. બરાબર. હવે ભરત અને એરાવતમાં શું ચાલે છે? છ આરાનો કાળ ચક્ર ચાલે છે. શું કહેવાય? કાળ ચક્ર. કેટલા આરાનો છે? કાળ ચક્ર. હવે એક 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 કાળ, એક 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 આરાનો કેટલો ટાઈમ છે, એમાં શું થાય, ભોગમી, કર્મભૂમિ, એ બધું વર્ણન છે, આપણે ક્યારેક લેશો. બરાબર છે? પણ એટલું સમજો, છ આરા છે ને, એમાંથી પહેલો, બીજો અને ત્રીજો આરો, પહેલો, બીજો અને ત્રીજો આરો એ ભોગભૂમિ. યાદ રાખજો થોડું, પહેલો, બીજો, ત્રીજો આરો એ ભોગભૂમિ, અને ચોથો, પાંચમો અને છઠ્ઠો આરો એ કર્મભૂમિ. અને એ કર્મભૂમિમાં ચોથા આરામાં કોણ થાય છે? તીર્થંકરો જેવા કેટલા? 63 શલાખા પુરુષો. અને તીર્થંકર કેટલા થાય? 24. મોક્ષ કયા આરામાંથી છે? વેરી ગુડ. સમ્યક દર્શન કયા આરામાં કરી શકો? છઠ્ઠાને છોડીને બીજા પાંચમાં. સમ્યક દર્શન છઠ્ઠાને છોડીને બીજા પાંચમાં. મોક્ષ ચોથા આરામાં. તીર્થંકર કેટલા થયા? 24. એવા 24 જીવ તીર્થંકર થઈને મોક્ષ જાય છે. તીર્થંકરની એકદમ એક ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટી, તીર્થંકર થઈને મોક્ષ જવા વાળા અરિહંત ભગવાનની સૌથી ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટી કઈ છે? મોટામાં મોટી ધર્મ તીર્થ નો ઉપદેશ આપે છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, સમો શરણ માં બિરાજમાન છે તીર્થંકર. ક્યાં બિરાજમાન છે? સમો શરણ. સમો શરણ નો શું અર્થ કર્યો હતો? યાદ છે? સમો શરણ નો, ના ના, સમો શરણ ની ડેફિનેશન, વેરી ગુડ, સમાન રૂપે જ્યાં જીવોને શરણ પ્રાપ્ત થાય. ચારે ગતિના જીવો જાય ને સમો શરણમાં? ત્રણ ગતિ ન જીવ નારકી ન જાય, નારકી સમોસરમાં ન જઈ શકે. ત્રણ ગતિના જીવો સમોસરમાં જાય છે અને શું કરે છે? ત્યાં બેસીને શું કરે છે? ભગવાનનો ઉપદેશ સાંભળે છે, ધર્મ તીર્થની સ્થાપના કરે છે. તીર્થંકર લાખો જીવો ખાલી સાંભળે છે, ઉપદેશ ખાલી સાંભળે છે કે શું થાય છે? પછી સમોસરમાં ભગવાન બેઠા છે, ભગવાનની વાણી છૂટે છે, વસ્તુનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, આત્મા પરમાત્માનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. તું શરીરથી ભિન્ન આત્મા છે, તું શુદ્ધ છે, તારામાં અનંત ગુણ છે, તું ભગવાન બનવાના લાયક છે, તારામાં ભગવાન બનવાની તાકાત છે, તું સુખી થઈ શકે, તારું સુખ તારામાં છે. આ બધું સાંભળે છે, ખાલી સાંભળે છે. આપણી જેમ આપણે બધા સાંભળીએ છીએ ને, તો સમજવા બધા ખાલી સાંભળે છે. અરે બોલો, ખાલી સાંભળે છે, પછી આગળ કઈ થાય છે? બોલો. અરે ખાલી સાંભળતા નથી, સાંભળીને ઘણા જીવો સમોશનમાં સમજાય છે, સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરે છે. અને ખાલી એટલું નહીં, સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરીને ત્યાં ને ત્યાં મુનિ અવસ્થા ધારણ કરે છે. ખાલી એટલું નહીં, મુનિ અવસ્થા ધારણ કરીને શ્રેણી ચડીને એ સામે
ઉગાડી શકે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હમણાં સમોસરણ ક્યાં છે? હમણાં ક્યાં છે સમોસરણ? હમણાં તો અહીંયા નથી ને, કારણ કે કાળ પૂરો થઈ ગયો. અહીંયા હતા સમોસરણ, વિચારતા હતા 24 તીર્થંકર સમોસરણ સહિત પાંચના ભગવાન, મહાવીર ભગવાન, આદિનાથ ભગવાન, અહીંયા 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 ભરત ક્ષેત્રમાં. અને હવે નથી, કારણ કે હવે પાંચમો કાળ ચાલુ થઈ. પણ હમણાં ક્યાંય સમોસરણ છે? વિદેશ ક્ષેત્રમાં. કેટલા ભગવાન છે વિદેશ ક્ષેત્રમાં? 20 તીર્થંકર છે ત્યાં. અહીંયા અને એરાવતમાં 24 થાય, પણ ત્યાં કોન્સ્ટન્ટ કેટલા હોય? 20 તીર્થંકર કોન્સ્ટન્ટ હોય. હવે સમોસરણમાં જાય ને, તમે જે રીતના ક્લાસમાં આવ્યા તો ઘરેથી કહીને આવ્યા ને કે સારા 11 થી સારા 12 નો ક્લાસ છે, ઘરે આવતા આવતા એક વાગશે, પણ તમે ઘરે આવી જશો. બોલો, કહીને આવ્યા છો ને બધા? અરે કહીને આવ્યા છો ને કે અમે ઘરે આવશું 1 વાગ્યા સુધી? કોઈ કીધું હશે 2 વાગ્યા સુધી આવશું, કોઈએ કીધું હશે રાતના આવશું, કોઈ એમ તો નહીં કીધું ને કદાચ નહીં આવ્યા. સમજાય છે? વિદેશ ક્ષેત્રમાં એવું નથી. કહીને આવ્યા હોય કે અમે ઘરે આવશું, પરંતુ સમોસરમાં આવે,
ઓમ ધ્વનિ સાંભળે, સમ્યક દર્શન લે, ત્યાંને ત્યાં મુનિ અવસ્થા લે, ત્યાંને ત્યાં શ્રેણી માંડે, ત્યાંને ત્યાં અરિહંત થઈ જાય, ત્યાંને ત્યાં સિદ્ધ થઈ જાય, અને ઘરે કેવા આવે? અરે તમારા ઘરવાળા તો સિદ્ધ થઈ ગયા. બોલો, પોઈન્ટ સમજાય છે? કહીને આવ્યા તા પાછા આવશું, પરંતુ પાછા ગયા નહીં. આ ભગવાનની વાણીનો કમાલ છે, અને એની સાથે સાથે પોતાના પુરુષાર્થનો કમાલ પણ છે. ખાલી વાણીનો નહીં, કારણ કે વાણી તો બધા સાંભળે છે. કોઈ સમોસરમાં સાંભળતા સાંભળતા સુઈ જતું હશે ને? કોઈને કંટાળો તો આવતો હશે ને? બોલો જલ્દી. તમે વિચાર કરી શકો સમોસરણનું દ્રશ્ય? આપણે ગયા વખતે વાત કરી હતી સમોસરણમાં કેટલી સભા હોય? 12 સભા હોય ને, એમાં 4 પ્રકારના દેવો બેઠા છે. અસંખ્યાત દેવો, અનકાઉન્ટેબલ દેવો, 4 પ્રકારની દેવીઓ. તો 8 સભા તો દેવદેવી જ લઈ લીધી, મેજોરિટી ઓફ ધ પોર્શન દેવદેવી. 1 સભા તિર્યા, હજારો કરોડો તિર્યંશના જીવો, કરોડો તિર્યંશના જીવો. 1 સભા મનુષ્યની, 1 સભા મુનિરાજોની, અને 1 સભા આર્જિકા માતા અને સ્ત્રીઓની. તો આવી રીતના 12 સભામાં બેસીને હજારોની સંખ્યામાં જીવો સાંભળે છે ભગવાનનો ઉપદેશ, તીર્થંકરનો ઉપદેશ. આટલું સમજાયું બરાબર? તો આપણે આ પહેલો પોઈન્ટ લીધો. પહેલો પોઈન્ટમાં શું આવ્યું? પહેલા પોઈન્ટમાં શું આવ્યું? ભરત અને એરાવત ક્ષેત્રમાં એક કાળ સંબંધી 24, અને સામાન્ય ભગવાન કેટલા છે? હવે બીજો પોઈન્ટ બહુ સરસ છે, 2-3 પોઈન્ટ કરીએ પછી પૂરું કરીએ, સમય પણ થઈ જશે. સભી તીર્થંકર નિયમ સે ભગવાન હોતે હૈ, સભી ભગવાન તીર્થંકર નહીં હોતે. બધા ભગવાન તીર્થંકર ન હોય, પણ બધા તીર્થંકર નિયમથી ભગવાન હોય ને હોય. ચલો આગળ, તીર્થંકર માત્ર. હવે જો આ સમજાશે, આપણે ચાર્ટ બનાવ્યો છે ને, તો પોઈન્ટ તમને ઇઝીલી સમજાશે. તીર્થંકર માત્ર કુછ અરિહંતી હિ હોતે હૈ, સિદ્ધ પરમેશ્વરી તીર્થંકર નહીં. કેમ નહીં હોતે સિદ્ધ પરમેશ્વરી તીર્થંકર? કારણ કે હિતો ઉપદેશી નથી. સિદ્ધ ભગવાન, ચલો જલ્દી, સિદ્ધ ભગવાન કેટલી વસ્તુથી રહિત છે? સિદ્ધ ભગવાન કેટલી વસ્તુથી રહિત થઈ ગયા છે? 3 વસ્તુથી. યાદ રાખજો, આપણો નેક્સ્ટ ચેપ્ટર મે બી આ હશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે સમજાય છે? સિદ્ધ ભગવાન કેટલી વસ્તુઓથી છૂટી ગયા છે? તો કે યાદ રાખજો, દ્રવ્ય કર્મથી, નો કર્મથી અને ભાવ કર્મથી. આપણો નેક્સ્ટ ટોપિક આ છે, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી સિદ્ધ ભગવાન કેવા થઈ ગયા છે? રહિત થઈ ગયા છે. અને શરીરથી કેવા થઈ ગયા છે સિદ્ધ ભગવાન? ઇમેજિન કરો ને, અરિહંત ભગવાન હતા, મહાવીર ભગવાન અરિહંત અવસ્થામાં હતા, પાવાપુરીમાં હતા, તીર્થંકર અરિહંત અવસ્થામાં હતા. અને પછી એક ટાઈમ આવ્યો કે અરિહંત અવસ્થા પણ છૂટી ગઈ. સમજો, ભ્રમથી અઝ્યુમ કરજો, ઇમેજિન કરજો, પાવાપુરી પહોંચી જજો, જાનને લઈ જજો ત્યાં. અને એ અરિહંત અવસ્થા છૂટી ગઈ, એક કર્મ છૂટી ગયા, એક શરીર છૂટી ગયું, વાણી સમજાય છે, એક તીર્થંકર પણ છૂટી ગયું, વાણી બંધ થઈ ગઈ, સમોષણ વિખરાઈ ગયું, બધું છૂટી ગયું. અને એ આત્મા, એ ચૈતન્ય ગોળો, એ આત્મા અંદરથી નીકળીને સિદ્ધ દશામાં જઈને વિરાજમાન થઈ ગયા. તો સેનાથી રહિત થઈ ગયા? દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ. 3 શબ્દ યાદ રહ્યા? સમજાય છે? કયા ત્રણ કર્મથી રહિત? દ્રવ્ય કર્મ, નો કર્મ અને દ્રવ્ય કર્મ એટલે 8 કર્મ.
જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય આઠ કર્મના નામ તો સાંભળ્યા છે ને, તો દ્રવ્ય કર્મથી કેવા થઈ ગયા?
રહી
સિદ્ધ ભગવાન. નો કર્મ એટલે શરીર. એક સામાન્ય અર્થ કરું છું એટલે તમને ખ્યાલ આવે, ભાઈ દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મ યાદ રહેશે. દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મ, અને નો કર્મ એટલે શરીર, અને ભાવ કર્મ એટલે ભાવ કર્મ એટલે રાગ દ્વેષ ના પરિણામ. એ તો વિતરાગી તો થઈ જ ગયા હતા ને, એટલે સંપૂર્ણ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ થી સિદ્ધ ભગવાન કેવા થઈ ગયા? રહિત થઈ ગયા. તો બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ સમજાવો. તીર્થંકર માત્ર કુછ અરિહંત માપન, કુછ અરિહંત તીર્થંકર હોતે હૈ, બીજા બધા કેવા છે? સામાન્ય અરિહંત છે. અને પછી એ કેવા થઈ જશે આગળ જઈને? સિદ્ધ. તો એક જ જીવની વાત છે, એક જ જીવ હવે નિગોત માંથી નીકળ્યો, ચાર ગતિ માં પરિભ્રમણ કર્યું, એક જીવ ને સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, એક જીવ સતમાર્ગ પર લઈ ગયો, એક જીવ ને ઉપદેશ સમજાયો, એક જીવે ઉપદેશ અંદર માં ઉતાર્યો, એક જીવે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરી, એક જીવે શરીર થી ભિન્ન આત્મા ની શ્રદ્ધા કરી, એક જીવ આગળ જઈને મુનિ બને છે, એક જીવ આગળ જઈને શ્રેણી ચડે છે, એક જીવ વિતરાગી થાય છે, એક જીવ સર્વજ્ઞ થાય છે, એક જીવ હિતોપદેશી થાય છે, અને એક જીવ આગળ જઈને સિદ્ધ થાય છે. આ બહુ બધા જીવની અલગ અલગ વાત નથી, આ એક જીવની આખી યાત્રા છે. ફ્રોમ
નિગોદ ટુ નિર્વાણ. કઈ યાત્રા? નિગોદ થી નિર્વાણ. નિગોદ થી નીકળ્યા અને નિર્વાણ એટલે સિદ્ધ દશા સુધી પહોંચ્યા. તો આપણે ક્યાં આવ્યા? નિગોદ માંથી નીકળીને આવી ગયા ને આપણે? હાફ વે તો આવી ગયા કે નહીં? હાફ વે આવી ગયા કે નહીં?
નહીં. સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે ત્યારે માર્ગ ચાલુ થશે. એની પહેલા છે આપણે, હજી ઘણી સારી દશામાં છે પણ આપણને એની મહિમા આવવી જોઈએ. બરાબર. ચલો આગળ લાસ્ટ પોઈન્ટ લઉં છું, પૂરું કરું છું. તો હવે શું આવ્યું? તીર્થંકર માત્ર કુછ અરિહંતી હોતે હૈ, સિદ્ધ પરમેશ્વરી તીર્થંકર નહીં હોતે હૈ. ભગવાન અરિહંત ઓર સિદ્ધ દોનો પરમેશ્વરી ભગવાન હૈ. જેમ પરમેશ્વરી ને કેવા લઈ લીધા? ભગવાન. એટલે બધા કેવા છે? ભગવાન તો છે જ, બધા વિતરાગી તો છે જ, બધા સર્વજ્ઞ તો છે જ, પણ હિતોપદેશી કોણ છે? મુખ્યતઃ તીર્થંકર છે, ધર્મ તીર્થ નો ઉપદેશ આપે છે. ચલો આગળ. હવે આના પછીનો પોઈન્ટ છોડી દો, આ થોડો હાર્ડ છે, જે ઈઝી વિશે લઉં છું કારણ કે ઘણા બધા પોઈન્ટ છે. એના પછી જાઓ, એના પછી ફાઈવ નંબર પર જાઓ. ફાઈવ નંબર ના પોઈન્ટ પર દેખાય છે ફિફ્થ પોઈન્ટ. તીર્થંકર પરમ ઔદારિક શરીર સહિત હી હોતે હૈ, શરીર રહિત નહીં. તીર્થંકર નું શરીર કેવું છે? આપણું આ શરીર કેવું છે? આપણું શરીર. આપણું આ શરીર કેવું છે? આપણું શરીર. આપણું આ શરીર કેવું છે? ઔદારિક. વેરી ગુડ. આપણું શરીર કેવું છે? કોઈને પકડાયો નહીં ને પોઈન્ટ. આપણું શરીર કેવું છે? આપણું શરીર. આપણું આ શરીર કેવું છે? આપણું આપણું શરીર. આપણું આ શરીર કેવું છે? બોલો અજીત, આપણું આ શરીર કેવું છે? આપણું આ શરીર કેવું છે? એક બાજુ કેવો છો? પહેલા લેક્ચર થી શરીર અને આત્મા ભિન્ન છે, શરીર અને આત્મા ભિન્ન છે વાત કરો છો, અને સાંભળીને કદાચ કોઈને કંટાળો પણ આવી ગયો કે શરીર અને આત્મા ભિન્ન છે. અને જયારે પૂછવામાં ભિન્ન છે સાંભળ્યું, અલગ અલગ છે સાંભળ્યું, અને પછી જયારે કીધું આપણું આ શરીર કેવું છે, શું સાંભળ્યું? કોણ પકડાય છે? શું કહું છું? ઓનમ પકડાયો? આપણું આ શરીર. અરે આત્મા, હું આત્મા છું, અને આ શરીર થી હું જુદો છું. આ શરીર પેકિંગ છે, અંદર નો માલ હું છું. આ પેકિંગ તો છૂટી જવાનું છે, અંદર નો માલ રહી જશે એ હું છું. પેલા તો એ વાત આપણા અંદર માં બેસવી જોઈએ. આપણે આમાં એટલું એકત્વ છે, રિયલી એક્સપિરિયન્સ કરજો, અનુભવ કરજો, રિલેટ કરજો કે આપણામાં એટલું એકત્વ છે. આમાં નામાં રચ્યા પચ્યા છે, આમાં નામાં રચ્યા પચ્યા છે, આમાં નામાં રમીએ છે, આમાં નામાં આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. આનાથી ભિન્ન હું આત્મા છું એવું અંદરથી લાગવું જોઈએ. બરાબર છે? તો હા, ચાલો. આ શરીર કેવું છે? હવે આ શરીર ઔદારિક. અને તીર્થંકર ભગવાન નું શરીર કેવું છે? પરમ ઔદારિક. હવે ઔદારિક અને પરમ ઔદારિક શરીરમાં પણ થોડો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? કે આ શરીરમાં જે લોહી છે ને એ રેડ છે, અને પરમ ઔદારિક શરીર નું લોહી કેવું છે? તો કે વ્હાઈટ છે. આના આશ્રય, હવે નેક્સ્ટ પોઈન્ટ, આ ડિફરન્સ બિટવીન ઔદારિક અને આના આશ્રય બહુ બધા નિગોદ
આત્મા કેવો છે? તીર્થંકર નો આત્મા છે ને, એટલે આત્મા પણ કેવો છે? પવિત્ર છે. વાય સમજાય છે? એટલે આ બેસિક ડિફરન્સ બિટવીન ઔદારિક અને પરમ. તો જયારે જે મુનિ માંથી અરિહન થાય તો આ જ શરીર જે ઔદારિક છે ઇટ વિલ ગેટ ઓટોમેટિકલી કન્વર્ટેડ ઇન્ટુ પરમ ઔદારિક. ઓકે, તો એટલે વાત આવી. લાસ્ટ પોઈન્ટ આ પૂરું કરું છું, સમય થઈ ગયો. તીર્થંકર શું કીધું? પરમ ઔદારિક શરીર સહિત હોતે હૈ. અને ભગવાન, ભગવાનમાં શું આવશે? ચલો તમે બોલો. શરીર સહિત પણ અને શરીર અરિયંત ભગવાન શરીર સહિત અને સિદ્ધ ભગવાન શરીર રહિત. બરાબર છે? સિદ્ધ ભગવાન કેવા છે? શરીર રહિત. એટલે ઇમેજિન કરી શકો, આત્મા કેન સ્ટે ફોર અનંત કાળ વિધાઉટ શરીર. હુ ઇઝ પ્રુવિંગ ધીસ? વિચ પરમેશ્વર ઇઝ પ્રુવિંગ ધીસ? કે અનંત કાળ શરીર વગર આત્મા રહી શકે? વિચ પરમેશ્વર ઇઝ પ્રુવિંગ? સિદ્ધ પરમેશ્વર. કર્મ વગર રહી શકે? હુ ઇઝ પ્રુવિંગ? સિદ્ધ પરમેશ્વર. પરિવાર વગર ટકી શકે? સિદ્ધ પરમેશ્વર. રૂપિયા પૈસા વગર ટકી શકે? રાગ દ્વેષ વગર રહી શકે? દેશ રાગ સર્વજ્ઞ રહી શકે? અનંત કાળ હુ ઇઝ પ્રુવિંગ? સિદ્ધ પરમેશ્વર. અનંત સુખી એ પણ. ભાઈ સમજાય છે? ખ્યાલ આવે છે? બહુ સરસ વાત છે. જો એક લાસ્ટ લઈ લે, તીર્થંકર. હવે આનું ડિટેલિંગ હવે આપણે જયારે કરશું ને, ત્રણ કર્મ જયારે કરશું. 3 મિનિટ છે મારી પાસે, 57 મિનિટ થઈ છે. ઈમાનદારીથી 3 મિનિટ બાકી છે. લઈ લઉં ને એક લાસ્ટ પોઈન્ટ, લઈ લો તો 6 થઈ જશે, 5 થઈ જશે. તીર્થંકર માત્ર, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે તમે પકડજો, મજા આવશે. 4 ઘાતી કર્મો સે રહિત હોતે હૈ, 4 અઘાતી કર્મો સે સહિત હોતે હૈ. અને ભગવાન 4 ઘાતી કર્મો સે સહિત ભી ઓર 8 કર્મ સે રહિત. કારણ કે એમાં આપણે કોણ લીધા? સિદ્ધ ભગવાન પણ લીધા છે. હવે આ શું ચક્કર છે ઘાતી અઘાતી નો? એટલે માટે હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે 3 પ્રકારના કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ, 3 યાદ રહ્યા. તો દ્રવ્ય કર્મ છે ને, દ્રવ્ય કર્મ, એના 8 ભેદ છે. 4 ઘાતી અને 4 અઘાત. આ લેવલ પર ખાલી આટલું યાદ રાખો. શું યાદ રાખશો? કે અરિહંત અને સિદ્ધ. તો અરિહંત ભગવાન, ખાલી તું યાદ રાખજો, પ્રૂફ કરીને બતાવી તમને એક એક પોઈન્ટ લોજિક. અરિહંત ભગવાન 4 ઘાતી કર્મ થી રહિત છે અને 4 અઘાતી કર્મ સહિત છે. પોઈન્ટ સમજાયો? અરિહંત ભગવાન 4 ઘાતી કર્મ થી રહિત છે, 4 અઘાતી કર્મ થી સહિત છે અને સિદ્ધ ભગવાન 8 કર્મો થી રહિત છે. હવે આપણને 8 કર્મ થી રહિત થવું હોય, 8 કર્મ થી મુક્ત થવું હોય તો નેક્સ્ટ ટાઈમ આવજો, આપણે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ ની વાત કરશું. જેને કર્મોથી મુક્તિ જોતી હોય, જેને કર્મના બંધનમાં મજા આવતી હોય, અમારો પુણ્ય નો ઉદય, અમારો જાળ જલાવી નો ઉદય, અમારો આ ઉદય, અમારું આ, અમારું આ, તો પછી નહીં સમજાય. સામી તો લેશો પણ અંદર નહીં ઉતરે. આટલું સમજાયું? તો શું લાસ્ટ પોઈન્ટ આવ્યો? લાસ્ટ પોઈન્ટ આવ્યો, તીર્થંકર ભગવાન એટલે કે અરિહંત, અરિહંત 4 અરિહંત ભગવાન 4 ઘાતી કર્મો થી રહી અને સિદ્ધ ભગવાન 8 કર્મો થી રહી. કેટલા કર્મો છે? કર્મ 8. 4 ઘાતી 4 અઘાતી. આ કોના ભેદ છે? દ્રવ્ય કર્મ ના ભેદ છે. કોના ભેદ છે? આ ઘાતી અઘાતી કોના ભેદ છે? દ્રવ્ય કર્મ નો ભેદ છે. 4 ઘાતી અને 4 અઘાતી. બરાબર? તો હમણાં સુધી આપણે કેટલા પોઈન્ટ લીધા? એક વાર રિવિઝન કરી લઈએ. કેટલા પોઈન્ટ લીધા? 7 થઈ ગયા, 5 થયા. ચલો કયા કયા લીધા? પહેલા તો આપણે ભરત અને એરાવત ક્ષેત્રમાં 24 તીર્થંકર થાય એ વાત કરી. બીજી વાત શું કહી? સભી તીર્થંકર ભગવાન અને સભી ભગવાન તીર્થંકર નહીં. ત્રીજી વાત શું કહી? માત્ર કુછ અરિહંત હોતે હૈ અને બાકી બધા સિદ્ધ પરમેશ્વરી છે, એ તીર્થંકર નથી. ખાલી થોડા અરિહંત એ તીર્થંકર છે, એ વાત આપણે કહી. અને બીજા અરિહંત અને સિદ્ધ એ બધા કોણ છે? ભગવાન છે. તીર્થંકર કેટલા? 24. બરાબર છે? હવે એની પણ થોડી ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અને લાસ્ટ 2 પોઈન્ટ કયા લીધા આપણે? હા, પરમ ઔદારિક શરીર નો પોઈન્ટ લીધો અને ઘાતી અને અઘાતી કર્મ ની વાત આપણે કરી, સમોશરણ ની વાત આપણે કરી. બરાબર? અને આપણે બીજી શું વાત કરી? જે 4 થતા એને આપણે રિવાઇઝ કર્યા. બરાબર? અને ડેફિનેશનમાં વિતરાગી, સર્વજ્ઞ, હિતોપદેશી, ભગવાન અને ગુરુ, આટલી આપણે ડેફિનેશન પર શીખ્યા. ઘણું બધું આજે આપણે શીખ્યા. થોડું રિવિઝન કરજો. થોડીક આની 10 મિનિટ ચર્ચા કરીને પછી આપણે 3 પ્રકારના જે કર્મ છે એનું જે સાયકલ છે, એનું જે કનેક્શન છે, એ આપણે બહુ ડિટેલમાં નહીં પણ થોડું
દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ. દ્રવ્ય કર્મના કેટલા ભેદ? આઠ, એમાં ચાર ઘાતી, એમાં ચાર અઘાત. હરિયમ ભગવાને કેટલાનો નાશ કર્યો? ચાર અઘાતીનો, ચાર અઘાતીનો, ચાર ઘાતીનો. અને સિદ્ધ ભગવાને ચાર આઠે આઠ કર્મનો. સિદ્ધ ભગવાન કેટલા કર્મથી રહી છે? આઠ થી. કેટલા કર્મથી રહી છે? દ્રવ્ય કર્મ, ન કર્મ. હરિયમ દશામાંથી કઈ દશા આવે? મુનિ દશામાંથી કઈ દશા આવે? અને સમ્યક દ્રષ્ટિમાં કઈ, સમ્યક દ્રષ્ટિ કઈ દશામાં જાય? મુનિ માંથી, અરિયંત માંથી. અને આપણે કઈ દશામાં છે? નિત્યા દ્રષ્ટિમાંથી શું થશું? સમ્યક દ્રષ્ટિમાંથી આપણે શું થશું? મુનિ શ્રાવક, વેરી ગુડ, શ્રાવક. શ્રાવક માંથી આપણે, અને મુનિ માંથી આપણે, અરિયંત માંથી આપણે. કેન યુ ઇમેજિન યોર સેલ્ફ ટુ બી અ સિદ્ધ? કોને બનવું છે સિદ્ધ? અર્ધાના હાથ ઉપર નથી ભાઈ. આ ભાવમાં પ્લાન નથી, પ્લાન કરીને કહેશું. આમ તો બનવું જ છે સિદ્ધ, આમ તો બહુ ગમે છે. પણ હજી બહુ બધા કામ બાકી, બહુ બધી રિસ્પોન્સિબિલિટી, બહુ બધું હજી કરવાનું. મેચ તો જીતવાની જ, પછી વિચાર કરશું. બોલો સિદ્ધ કોને બનવું છે? ભક્ત નહીં. જોશ થી બોલો તો એનો અવાજ આવશે એકદમ જોરદાર, તમારા કરતા વધારે. ભક્ત નહીં, અરે ભક્ત નહીં. તો જેને ભગવાન બનવું હોય એ ભગવાનના દરબારમાં એવરી સન્ડે 12:15 વાગે આવે, બરાબર? નિજ, હા હા. સિમંદર આદિ શેમાં? હા, 24 તીર્થંકર ભરત અને એરાવત ની વાત કરી. અને વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર, એના નામ અલગ છે. એ સિમંદર, યુગમંદર આદિ જે 20 તીર્થંકર છે, પણ એ પણ તીર્થંકર જ છે. સેમ ક્વોલિટી અને સેમ સમોશરણ, સેમ બધું. હા, એમાં પણ 24. બાકી જે 5 ભરત છે, 5 એરાવત છે અને 5 વિદેહ છે, તો એમાં પણ 24 અને 20 સેમ વ્યવસ્થા છે. અઢી દ્વીપ સુધીના વ્યવસ્થા છે, 2.5 દ્વીપ સુધી. અને પછી કાંઈ નથી, પછી ખાલી સિરિયન છે. એટલે મનુષ્ય 2.5 દ્વીપ સુધીના જ છે. અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, પણ મનુષ્ય ખાલી 2.5 દ્વીપ સુધીના છે. એટલે મોક્ષ 2.5 દ્વીપ માંથી છે. મનુષ્ય લોક 2.5 દ્વીપ સુધી ન જ છે. એટલે ભગવાન મુનિરાજ જે પણ મળશે એ 2.5 દ્વીપ માં જ મળશે, એની બહાર નહીં. એટલે સિદ્ધશિલા પણ 2.5 દ્વીપ ની જ છે ઉપર. એટલે 2.5 દ્વીપ માંથી જ જીવ સિદ્ધ થશે. તો ઉપર જે સિદ્ધશિલા છે એ પણ 2.5 દ્વીપ ની, અરે 2.5 દ્વીપ સુધીના એરિયા ની. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં સકુ વંદના શત બાર હૈ ઇસકે લિયે જિન વાણી માં સકુ વંદના શત બાર હૈ. પુરાણે કાન મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માં તનો